સહજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 11/3/2015.
વચનામૃત ગઢડા અંત્ય 21. સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1884 ના ભાદરવા સુધી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ચમેલીના પુષ્પના હાર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને ને શુકમુનિને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનની જે ભક્તિ છે તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે, અને જે ધર્મ છે તેણે કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે ને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે, અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે ત્યારે ત્યારે તે ધર્મને સ્થાપન કરવાને અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી, અને જે પ્રાપ્તિ ભક્તિવતે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી, માટે ભક્તિ સરખી કયા પ્રકારે ધર્મમાં મોટાઈ આવે એ પ્રશ્ન છે. પછી ગોપાળાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, તે જે વાત કરી તેમાં ધર્મ તે ભક્તિનો અંગરૂપ થઈ જાય, પણ કોઈ રીતે ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ આવે નહીં. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ અતિશય હસતા હવા અને એમ બોલ્યા, જે એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, માટે લ્યો અમે એનો ઉત્તર કરીએ. જે એ ધર્મ તો બે પ્રકારનો છે, એક નિવૃત્તિ ધર્મ છે ને બીજો પ્રવૃત્તિ ધર્મ છે. તે એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે ને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ એ આદિક જે ભક્તજન તેનો છે, અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે, ને તે ધર્મ અને ભક્તિ તો બે નથી, એક જ છે. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે, અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે, અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે, માટે ભાગવત ધર્મ ને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી જ છે. એવી રીતે ભક્તિની ને ધર્મની સરખી મોટાઈ છે, અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે તો તે થકી અતિશય દુર્બળા છે ને તેનું ફળ પણ નાશવંત છે. અને અમારો પણ મત એ છે, જે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાતે હેત કરીએ તો પણ થતું નથી. અને અમને એમ જણાય છે, જે જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે, માટે અમને પણ વન, પર્વત ને જંગલ એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર, પાટણ હોય એમાં રહેવું ગમતું નથી. એવો અમારો સહજ સ્વભાવ છે, તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ, અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ, અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ, જે ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પદોષ હોય તો પણ તે જોવા નહીં, અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો, પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહીં, અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો, અને બીજા અલ્પદોષ હોય તે સારું ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ કરી જીતીને રાજી થવું નહીં. એ સાથે તો હારીને જ રાજી થવું અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં, અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન જળ પણ ભાવે નહીં, અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે જે આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારું હેત જોઈએ. આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે, પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહીં શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહીં. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં. શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે, અને જેવા શ્વેત દ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે, અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જાતા ઢીલો પડ્યા વિના નહીં જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય અને તે શિયાળામાં અને ચોમાસામાં તો અક્કડ રહે પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય, તેમ અહીંયા હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થતું રહે તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે સુધા આકરા જણાય, પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહ કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે મનમાં ઉશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાતે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં. જેમ સોનાનો દોરો કર્યો હોય તે છય ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં, એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે સગાવાલા છે અને તે જ અમારી નાત છે. ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે અને શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે એમ અમારો નિશ્ચય છે, અને તમારે પણ તેમ જ નિશ્ચય રાખ્યો જોઈએ. શા માટે જે તમે સર્વે અમારે આશ્રિત થયા છો, માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ, ને મિત્ર પણ તેને જાણવો જે પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે એ જ મિત્રનું લક્ષણ છે તે સમજી રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું 21મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 9 સર્વદેશી સમજણ.
વાત 206 સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે એક વખત દીવા ખાચરે ભાવનગરમાં વજેસી દરબારને ભરાવ્યું, જે દાદા ખાચરના ઘરમાં મહારાજ તેની બેનો ભેળા રહે છે. તે વાત તમે સભામાં કહી દાદા ખાચરને ઠપકો દ્યો તો સારું. જીવા ખાચરના મનમાં એમ જે સભામાં અપકીર્તિ થશે એટલે મહારાજને રજા દેશે, પણ જ્યારે સભામાં દાદા ખાચરને વજેસિંહે કહ્યું જે તમે તમારી બેનો સ્વામિનારાયણને ભળાવી દીધી છે, ત્યારે દાદા ખાચરે કહ્યું જે કોઈ કાઠીને ભળાવી દે તે કરતા તો ભગવાન છે, જેને મરીને પામવા હતા તે દેહ છતાં જ મળ્યા છે, તે એના મોટા ભાગ્ય એમ અમે સમજીએ છીએ, એમ દાદા ખાચરથી કહેવાય બીજાથી ન કહેવાય, માટે એના વખાણ થાય છે. એક વખતે મહારાજે દાદા ખાચરને પોતાનો ગરાસ તેની બહેનોને લખી આપવા કહ્યું એટલે તરત જીવબા અને લાડુબાને તમામ ગરાસ લખી આપ્યો. પછી મહારાજે કહ્યું જે હવે તમારું ગુજરાન કેમ ચલાવશો? ત્યારે દાદા ખાચરે કહ્યું જે હું વજેસી દરબારને ત્યાં નોકરી કરીશ. એટલે કહે જાઓ, એટલે ચાલી નીકળ્યા. પછી જીવબા અને લાડુબાને કહે કે તમારે ગરાસ સંબંધી કંઈ સરકારી કામ હશે તે દાદા ખાચર કરશે, માટે તેમને રાખો. એટલે કહે જેમ તમારી મરજી. એટલે રાધાવાવ સુધી ગયા હશે, ત્યાંથી પાછા બોલાવ્યા. એક વખતે વરસાદના સમયમાં ઘેલાના કાંઠે વૈરાગી દેવતા સળગાવે પણ સળગે નહીં, તે જોઈને મહારાજે જીવા ખાચરને કહ્યું જે વૈરાગી ઉતરે એવી એક જગ્યા કરાવો. ત્યારે તે કહે જે એવા વૈરાગા તો ઘણાય આથડે છે. પછી દાદા ખાચરને કહ્યું, એટલે દાદા ખાચર કહે આ મારું ઘર મોટું છે, ત્યાં તીર્થવાસીને ઉતારો. ત્યારે મહારાજ કહે તમે ક્યાં રહેશો? એટલે કહે હું સાધુની જગ્યામાં રહીશ ને મારા ઘરના બાઈઓ ભેગા રહેશે. આ સાંભળીને મહારાજ બહુ પ્રસન્ન થયા. એવા અનેક ગુણ જોઈને મહારાજ પ્રેમથી બંધાઈને એક ધારા 30 વર્ષ ગઢપુરમાં રહ્યા હતા. વાત 207. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે માચો ભક્ત સત્સંગ થયા મોર માર્ગી પંથમાં હતા, તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં અને બાળ બ્રહ્મચારી રહ્યા અને કિમિયાવાળાને પોતાના ગામમાંથી તગડી મૂક્યો. માચો ભક્ત ને તેમનો ચારણ ભોજો બે ભગવાન ગોતવા નીકળ્યા. તે જેને ભગવાન મળે તે બીજાને મેળવે એવો ઠરાવ કર્યો. પછી રામાનંદ સ્વામી મળ્યા ને તે પછી મહારાજ મળ્યા, એટલે ભોજાને તેડાવી લીધો ને બે ભેળા થયા અને મહારાજને દર્શને ચાલ્યા. પણ બહાર નીકળ્યા ત્યાં પોતાના 500 વીઘાના ખેતરમાં વણ તૈયાર થયો હતો, તો કહે વણ લઈને જઈએ. પછી તો ધણવાળાને કહે ભેળાવી દો, ત્યારે કે ના, તો કહે હું કહું છું ને તને શું છે. પછી વણ ભેળાવીને ભોજાને કહ્યું જે હવે જઈશું? તો કહે હા, હવે તો કોઈ ના પાડતું નથી, મન પણ હા પાડે છે. પછી દર્શને ગયા. તે સાલ હિમ બહુ પડ્યું ને બીજાના વણ બળી ગયા, પણ આમના વણમાં કોંટા ફૂટ્યા ને ઘણો કપાસ થઈ પડ્યો. વાત 208. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મહારાજ ભાદરામાં બિરાજતા હતા, ત્યાં મૂળજી બ્રહ્મચારીને મોજડિયું તેલ ચોપડવા આપી અને કહ્યું જે તમે જ ચોપડજો, પણ બીજાને ચોપડવા દેશો નહીં. પછી બ્રહ્મચારી ચોપડતા હતા ત્યાં વસરામ ભક્ત આવ્યા, તે કહે લાવો હું ચોપડું. ત્યારે બ્રહ્મચારીએ ના પાડી, પછી પગે લાગી વિનંતી કરી જે આજ મને કૃપા કરી મોજડિયું ચોપડવા દો તો બહુ સારું. ત્યારે કહે મહારાજની આજ્ઞા નથી, પણ બહુ આગ્રહ કર્યો એટલે આપી ને તે ચોપડવા લાગ્યા. ત્યાં મહારાજ આવ્યા ને કહે ભગત તમે કેમ ચોપડો છો? બ્રહ્મચારી ક્યાં ગયા? ત્યાં તો બ્રહ્મચારી આવ્યા, એટલે મહારાજે ઠપકો દીધો જે તમે મોજડીઓ કેમ ન ચોપડી, જાઓ વિમુખ છો, ઘી ગોળ ખાશો નહીં, જોડા પહેરશો નહીં ને જતા રહો. પછી બ્રહ્મચારી કાનમ દેશમાં રામદાસજીભાઈ હતા ત્યાં ગયા. રામદાસજીભાઈ સાધુ બહુ સારા ને સૌને નભાવે એવા હતા. બ્રહ્મચારીએ બધી વાત કહી ત્યારે રામદાસજીભાઈ કહે તમે સુખેથી અહીં રહો. પછી ત્યાં રહ્યા, પણ વૈશાખ માસમાં શાખની કેરીનો ટોપલો સાધુ સારું આવ્યો. ત્યારે રામદાસજીભાઈ કહે આ કેરી તો મહારાજ જમે એવી છે, પણ કોણ ગઢડે લઈ જાય? ત્યારે બ્રહ્મચારી કહે હું જાઉં. તો કહે બહુ સારું. પછી માથે કેરીનો ટોપલો લઈને એવા ઉનાળામાં અડવાણે પગે ચાલી ગઢડે ગયા ને મહારાજ આગળ ટોપલો મૂક્યો, દંડવત કરી પગે લાગ્યા ને જય સ્વામિનારાયણ કહ્યા. પણ મહારાજે તો બોલાવ્યા નહીં ને જય સ્વામિનારાયણ પણ કર્યા નહીં. પછી બ્રહ્મચારી ગામમાં ગયા, ત્યાં સુતારની એક ડોસી હરિજન સામા મળ્યા. તેણે બ્રહ્મચારીને પૂછ્યું કેમ દેખાતા નથી? ત્યારે બ્રહ્મચારી કહે, એ મહારાજે કાઢી મૂક્યો છે, કાનમ દેશથી કેરી લાવ્યો છું, તે મહારાજ આગળ મૂકી, પણ મહારાજે તો બોલાવ્યો નહીં ને નારાયણ કર્યા નહીં. પછી ડોસી પોતાને ઘેર તેડી ગયા ને પાક્કું સીધું આપ્યું, પણ બ્રહ્મચારીએ તો લોટનો ભાખરો કરી ખાઈ લીધું ને ઘી ગોળ પાછું દીધું. ત્યારે ડોસી કહે, એ ઘી ગોળ કેમ ન ખાધું? તો કહે, મહારાજે ના પાડી છે. કાનમ દેશથી અડવાણે પગે ચાલી કેરીનો ટોપલો લાવ્યો, પણ નારાયણ કર્યા નહીં. પછી ડોસી મહારાજ પાસે ગયા ને કહે, મહારાજ, બ્રહ્મચારીનો શો વાંક છે? તે કાઢી મૂક્યા છે. ઘી ગોળ ખાવાની ને જોડા પહેરવાની ના કેમ પાડી છે? ને આવા તડકામાં અડવાણે પગે કાનમથી કેરીનો ટોપલો લાવ્યા તોય નારાયણ કર્યા નહીં, તે શું છે? ત્યારે મહારાજ કહે, ભલે આવે, અમે ક્યાં ના પાડીએ છીએ. પછી બ્રહ્મચારી ગયા અને કેરી ગોળી પાસે મૂકીને બોલ્યા, જે કહો તો રસ કાઢીને જમાડું. ત્યારે મહારાજ કહે, અમે ક્યાં ના પાડીએ છીએ. પછી રસ કાઢી મહારાજને જમાડ્યા એટલે મહારાજ રાજી થયા. પછી તો હંમેશની પેઠે સેવા કરવા માંડી. પણ વગર વાંકે અપમાન કરી કાઢ્યા તો પણ મહારાજને મૂક્યા નહીં, અવગુણ લીધો નહીં ને આજ્ઞા લોપી નહીં. તે જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા બ્રહ્મચારીમાં હતા, એવા થોડા જડે. વાત 209. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે ભુજવાળા લાધીબાઈ પ્રથમ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. પછી મહારાજનો નિશ્ચય થયો તો પાછળથી તે વિધવા થયા હતા. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, તમે કહો ને શું ન થાય? ત્યારે મહારાજ કહે, એમ? તો કહે, હા મહારાજ. ત્યારે મહારાજે પૂછ્યું, અમે કહીએ તેમ કરશો? એટલે કહે, હા મહારાજ. મહારાજ કહે, સાડલો ચૂડલો પહેરી ચાંદલો કરી સેંથો પાડી ભળને નાખેથી પાણીનું બેડું ભરી અહીં લાવો. પછી એમણે એમ જ કર્યું, એવું બીજાથી થાય નહીં. વાત 210. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે મચ્છિયાવના રાજાની કુંવરીને ઉદયપુરમાં પરણાવ્યા હતા. તેને માટલી આપવા મચ્છિયાવના મૂળજી બ્રહ્મચારીને મોકલ્યા. તે જે માટલી લઈને જાય તેને ઓજલમાં બાયુ પાસે જવા દે. તેથી તે જનાનામાં ગયા અને ભગવાન પ્રગટ્યાની ને પુરુષોત્તમપણાની વાતું કરી. ત્યારે ઉદયપુરની રાજાની કુંવરી જમકુબા ત્યાં બેઠા હતા. તેમને ચટકી લાગી. તે રાત્રે પછેડા સાંધી સાંધીને નીચે ઉતર્યા ને ગઢમાં પાણી જવાના ગરણા હતા તેમાંથી બહાર નીસર્યા. પણ રસ્તાની ખબર નહોતી ને વાંસે માણસો ગોતવા નીકળ્યા એટલે મરેલ ઊંટનું ખોખું પડ્યું હતું તેમાં પેસી ગયા. તે ત્રણ દી તેમાં રહ્યા ને માણસો ગોતી ગોતીને પાછા વળ્યા એટલે ત્રીજે દિવસે રાત્રે ચાલી નીકળ્યા. ત્યાં વણઝારની પોઠ ભેળી થઈ તે ભેળા ચાલ્યા ને વડનગર પહોંચ્યા. પણ વણઝારાની મતી ફરી એટલે તેને વાયદો દઈ છાનામાના સવારે તળાવે હરિભક્ત બાયુનો સંઘ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો નાતો હતો તેમની પાસે વયા ગયા ને તેમની સાથે ગઢડે પહોંચ્યા અને મહારાજને મળ્યા અને દર્શન કર્યા. પછી દાદા ખાચરના ઘરનું છાણ વાસીતું કરતા ને રોટલો આપતા તે એકવાર મહારાજે દીઠું. ત્યારે મહારાજે જીવુબાઈને પૂછ્યું, જે આ કોણ છે તેની તમને ખબર છે? તો કહે, ના મહારાજ. પછી મહારાજ કહે, એને ઘેર તમારે જેવા તો ગોલા છે, તે રાજ મેલીને અહીં ભગવાન ભજવા આવ્યા છે, તો તેમને એવું કામ કરાવશો નહીં, તે તો મહામુક્ત છે. પછી તેમનું માતાજી નામ પાડીને કચ્છમાં લાધીભાઈ વેળા મોકલ્યા ને ત્યાં જીવ્યા ત્યાં સુધી રહ્યા.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 20. ત્યાગી સાધુ. પુરજનો પૂરમાં ગયા પછી શ્રીહરિએ સંતોને બોલાવીને કહ્યું, સાધુતાની રીત કેવી છે તે તમે કહો. તમારી સાધુતા જોઈને મતપંથવાળા જે મોટા સિદ્ધ થઈને પૂજાતા તે ઝાંખા પડી ગયા છે. અને તમારી પેઠે વર્તી શકતા નથી. તમને જોગ થયો છે તેવો કોઈને થયો નથી. તમારામાં બાળ બુદ્ધિ છે ત્યાં સુધી ચિંતામણીની મોટપ મનાતી નથી, તે વર્તન ઉપરથી જણાય છે. અત્યારે પણ આ અમે વાત કરીએ છીએ ત્યારથી વિવેક વિનાના કેટલાક સાધુ મોટા સંતની મર્યાદા નહીં રાખીને આસન પર જઈને સૂતા છે, એમાં એમની કઈ શોભા છે? તમને સુખ આપવા માટે તો અમે સાથે રાખ્યા છે, ત્યારે આ ફળ દીઠું. અવિવેક હોય તેને સમાગમનું કશું ફળ ન મળે. પથ્થર સમુદ્રમાં વર્ષો સુધી પડ્યો રહે તો પણ પાણીથી નરમ ન થાય, કેટલાકમાં તો દેવતા જરે. જેમાં વિવેક હતો ને જેમાં વિવેક નહોતો તે માર્ગે ચાલતા માલૂમ પડી ગયું. અમને ખબર છે, અમને પ્રસન્ન કરવા તમે ઘર છોડી આવ્યા છો તો પણ અમારી મર્યાદા રાખી નહીં. હરિભક્ત બાઈઓ જે છે તે સભા બેસે ત્યાં સુધી બેસી રહે છે, એટલી તેમની અધિક શ્રદ્ધા છે. અમારા દર્શનનો ત્યાગ કરી ઊંઘવામાં પ્રેમ કરે તેમાં કેટલો લાભ! દર્શન છોડીને આગળ ચાલે તે કોની આજ્ઞામાં ફરતા હશે? તે મોટેરા હો તે પોતપોતાના મંડળના સાધુને પૂછો. જેની ભેગા જ્યાં સુધી હોય ત્યાં સુધી તેનું કહેવું કરવું જોઈએ. ન કરે તો ભેગો રહ્યો તે ન રહ્યા જેવો છે. બીજે જાય તેની મોટપ હણાય છે. મનનું કહ્યું કરવું હોય તો તે કહી દો, સત્સંગની એ રીત નથી. મનની મતે ચાલવું તે કુસંગ ગણાય, વચનમાં વર્તવું તે સત્સંગ છે. કુમતીનો સત્સંગ પ્રથમ તો સુમતી કરતા વધારે રંગવાળો દેખાય, પણ સંત હરિભક્તના દાસ થઈને વર્તવું તે કુમતીવાળાથી બને નહીં. અમારા વચન જેનું જીવન બની જાય તે સુમતી છે. સુમતી સત્સંગ કરે તે દિન દિન વધતો જાય. વર્તનમાં ફેર હોય તે પ્રમાણે પ્રાપ્તિમાં ફેર પડી જાય છે. બીજે દિવસે મુક્ત મુનિને શ્રીહરિ કહે, તમારા પ્રેમી સંતો કીર્તન ગાઈને સૂઈ ગયા, દર્શનની કાંઈ મનાઈ ન હતી. તેમને બોલાવીને પૂછો કે તમે ભેગા શા માટે ચાલો છો. બોલાવીને પૂછ્યું ત્યારે તેઓ ઉત્તર આપી શક્યા નહીં. પછી શ્રીહરિ સંતોને કહે, તમે અમારા દર્શન કરવા સાથે ફરો છો તો નળીમાં આગળ દોડ્યા તે કોના દર્શન કરવા દોડ્યા? સંતોને પોતાની ભૂલ સમજાઈ, સૌએ ક્ષમા યાચી. શ્રીહરિ કહે, સંત અને વિપ્રને તાડનનો દંડ ન હોય. જે સૂઈ રહ્યા તેમણે સવાર સુધી ચોકી કરવી, એમ કહી જે આગળ ચાલ્યા હતા તેને ઉપવાસના દંડ દીધા. મુક્ત મુનિ નોંધે છે કે સંધ્યા આરતી ને ધૂન પછી શ્રીહરિ વાત કરવા લાગ્યા ત્યારે ત્રીજા ભાગના સંતો આસને જઈને સૂઈ ગયા હતા. ગાફલ સંતોની ગાફલતા શ્રીહરિએ દેખાડી, તે ભૂલ સુધરે તે માટે દેખાડી. બોટાદમાં ફાગણ સુદ એકાદશીને દિવસે સંધ્યા વખતે શ્રીહરિ ગાડા પર વિરાજમાન થયા. આરતી નારાયણ ધૂન થઈ રહ્યા પછી સંતો પ્રત્યે નિયમની વાત કરી કે સાધુ વર્ણીઓએ જીવતા સુધી ધન નારીનો ત્યાગ દ્રઢ રાખવો, જેની આંટી દ્રઢ હોય તે આવીને અમારે પગે અડો. આજે એકાદશી છે, કહ્યા વિના કેમ દેખાય? મનમાં જેને દ્રઢ વિશ્વાસ ન હોય તે બેઠા રહેજો અને દ્રઢ આંટી હોય તે જ પગે અડજો. પછી સૌ સંત વર્ણી પગે લાગ્યા ને સૌ સભામાં બેઠા. શ્રીહરિ પ્રસન્ન થઈને વાત કરવા લાગ્યા કે સમગ્ર બ્રહ્માંડ કાળનું ચવાણું છે. કાળ ભગવાનની અલૌકિક કળા છે. અક્ષર સિવાય જેટલું કંઈ છે તે સર્વનો કાળ નાશ કરે છે, ચાહે તેવો બળવાન પણ કાળને આધીન છે. એવા સમર્થ ભગવાન જાણી તેનું શ્વેત દ્વીપના નિરન્ન મુક્તો ધ્યાન ધરે છે. ભગવાનથી ડરીને તેમનામાં ચિત્ત જોડી રાખે છે તો પણ કાળ તેને છોડતો નથી. કાળ ભગવાનને આધીન છે. મહામાયા, મહાપુરુષ, અનંત પ્રધાન પુરુષ અનંત વિરાટ ને વૈરાજ પુરુષ તથા શિવ, બ્રહ્મા, વિષ્ણુ, યમરાજ વગેરે ભગવાનને આધીન છે ને તેમની કળારૂપ છે. ભગવાનની આજ્ઞા મુજબ પોતપોતાનું કામ કરે છે. અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાનની કળા ન્યારી છે, અલૌકિક છે. જીવોના મોક્ષ માટે તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે. સર્વે બ્રહ્માંડના અધિપતિ એમની આજ્ઞામાં તત્પર રહે છે. જે વચનમાં વર્તે છે તેની સહાયતા ભગવાન કરે છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાન સ્વામી મહારાજની જય. તારીખ 17/4/92 અમરીસોલ હરિધામ, 8 વાગે સભા, યોગી શતાબ્દી મહોત્સવ ના શુભ આશીષ પરમ પૂજ્ય સ્વામીજી.
નેયમ શ્રી પુરુષોત્તમ મુનિવરૈ વેદાદિ ગીતમ વિભું તન્મૂલાક્ષરયુગમેવ સહજાનંદમ ચ વંદે સદા.
ગઈકાલે બધાને જવું હતું, આજે બપોરે બધાને જમાડીને જ પછી મોકલવા છે. પહેલી વાત, તમારા બધાએ સારી સેવા કરી છે, આનંદ થયો છે. સમજવામાં 3 ચીજ મારા મનની મનમાં રહી ગઈ છે. એક યુવા અધિવેશન, 0 રિઝલ્ટ. એક માસ પણ મળ્યો નહીં પ્રાદેશિક સંતોને. કેટલા? મારા ત્યાગ વલ્લભ સ્વામી બધા પ્રાદેશિક સંતોને એક માસ નથી મળ્યો. એક માસ આવતી સાલ કે પછીની સાલ પણ એક યુવા અધિવેશન સરસ કરવું છે. અત્યારથી અમરીશ એવા યુવા કાર્યકર્તા અને પ્રાદેશિક સંતો તે અંગે વિચારમાં રહે. બાપાના એક પ્રસંગની વાત યાદ કરતા રાખતા રાખતા કરતા કરતા જજો. માનવદર મંડળ એટલે સોરઠ સરદાર સાથે, સૌરાષ્ટ્ર સાથે, ઇયાનીથી માંડીને બધા જ વકાનેર ગારિયા બધા જ જસ્તન બધું મંડળ ભીડો બેઠીને દાખલો કરીને રહ્યા. સેવા કરી ઉમંગથી, ખૂબ ઉમંગ, આનંદ થાય જ. સારંગપુરની ધરતી પર યોગીજી મહારાજ બિરાજમાન હતા. શાસ્ત્રીજી મહારાજની શતાબ્દી ઉજવીને પછી ઉતાસનીના સમયાઓ માટે અમારે ત્યાં સારંગપુર જવાનું હતું. હું સ્વામીજીની સાથે હતો. સૌરાષ્ટ્રના સેવકો આ વખતની જેમ યોગી શતાબ્દીમાં તમે બધાએ સેવા કરી, તેમ તે વખતે શાસ્ત્રીજી મહારાજની શતાબ્દીમાં અટલાદરાની ધરતી ઉપર સૌરાષ્ટ્રના સેવકોએ સારી સેવા કરી. લાઠીદળનો એક યુવક ઉભો થઈને એટલું જ બોલે, સ્વામીજી અમે 32 યુવાનો લાઠીદળથી આવ્યા હતા, અમને આશીર્વાદ આપો. સ્વામીજી એકદમ પ્રભાવમાં આવીને બોલી ઉઠ્યા, પ્રભાવ જાઓ, શાસ્ત્રીજી મહારાજ પોતાના ખોડામાં બેસાડશે. મને બહુ આનંદ થયો. પછી યુવકને ચલ્લો કરીને સ્વામીજી એટલું જ બોલ્યા, સત્સંગ રાખજો. બે વાત જુદી પડી, સમજો વાતને. એક બાજુ આશીર્વાદ અદભુત આપી દીધા, શાસ્ત્રીજી મહારાજ પોતાના ખોડામાં ગોદમાં બેસાડશે. બહુ મોટી વાત થઈ, બહુ એટલે બહુ મોટી. આપણે શું કરવાના છીએ? એક સામાન્ય મનનો ભીડો વેઠી શકાતો નથી, થોડ દેહનો ભીડો વેઠાય. મનનો ભીડો બહુ અઘરો છે, બહુ અઘરો છે. ખેડૂતો ચોમાસામાં ખૂબ કામ કરે અને દેહનો ભીડો તો હોય જ. સ્કોર્ચિંગ હીટમાં કામ કરે, શિવરિંગ ઠંડીમાં, કોલ્ડમાં કામ કરે. પોતાના સમાજ અને સંસારને માટે દરેક વ્યક્તિ ખૂબ ભીડો વેઠે છે, પણ પોતાના સમાજ અને સંસાર માટે મનનો ભીડો વેઠવા માટે જે કોઈ વ્યક્તિ દુનિયાની તૈયાર નથી, વેઠી શકતી નથી. મનમાં ધીરજ રહેવી બહુ અઘરું છે, પેશન્સ, ધીરજ. આધ્યાત્મિક માર્ગે એક કાંટારો ઝાડ, આમ ઘડીકમાં જંગલ આવે, ઘડીકમાં ખાડા આવે, ઘડીકમાં ટેકર આવે. આધ્યાત્મિક માર્ગની બી વાત કરું છું. પેશન્સ, ધીરજ એક એવી ચીજ છે. ધીરજ હોય તો બહાર મહારાજ કાઢી નાખે, ન હોય તો ધ્યાન ત્યાં રાખે. આપણે બધા ઘરે જઈશું, 3 ચીજ યાદ રાખજો. મેં મફતિયા મીટિંગ નથી કરી. સ્વામીજી આશીર્વાદ આપી દીધા કે બધા જ યુવકોને પોતાની ગોદમાં બેસાડશે. બાપા એને બોલાવીને ચોલ્લો કરીને બીજી બાજુ કોન્ટ્રાડિક્ટરી ઉભી થાય એવો એક શબ્દ નાખી દીધો, સત્સંગ રાખજો. લે, એક બાજુ આશીર્વાદ, બીજી બાજુ. હું બહુ વિચાર કરી ગયો. મેં બાપા સ્નાન કરતા હતા, રાત્રે પૂછ્યું, હું સ્વામીજી વાત ના સમજે. સ્વામી ગો ગુરુ શું વાત ના સમજે? તમને તો સમજ પડે, હું નથી સમજે. હું આવું પ્રશ્ન ઓછા પૂછું. મને કે તમને પડે પણ શું વાત? લોટો ધ્યાન ત્યારે એમાં દીધો કે આપણે પછી નહીશું. પણ પેલી વાત, એલીમડા નીચે અમે નવડાવતા હતા, માધવ સ્વામી સાથે હતા. મેં તમે આશીર્વાદ આપી દીધા કે શાસ્ત્રી મહારાજ ગોદમાં બેસાડશે. અને બીજી બાજુ પેલા યુવાનને ચલ્લો કરીને એટલું જ કહ્યું, સત્સંગ રાખજો. એ વાતમાં સમજ પડી નહીં, પેલી વાતમાં સમજ પડી ગઈ. સત્સંગ રાખજો એ વાતમાં સમજ નથી પડી. તમે શું કહેવા માંગો છો એ ખ્યાલ નહીં આવ્યો. એ સ્વામી હસી પડ્યા, એકદમ આમ પાટલામાં ફરી ગયા. આમ 2-3 સંતો તો બધાને બાજુમાં બેસાડ્યા, 10 મિનિટ વાતો કરી. મને કે તમે શું સમજ્યા? સત્સંગ રાખજો મેં કહ્યું, તમે શું સમજ્યા? સત્સંગ એટલે સત્પુરુષના ગમતા વર્તવું, એવું તમે કઈ બોલ્યા હોય મને એવું લાગે. પણ પેલા આશીર્વાદ એટલા મોટા શું? ત્યારે બાપા આનંદમય હતા ને ઉદાસીનતા હતા, બંને પ્રકારનો ભાવ એમના ફેસ પર મેં જોયો. ત્યારે સ્વામી હસતા હસતા એકદમ બોલી ઉઠ્યા, તમને આટલી ગુરુ ખબર ન પડી? પેલા આશીર્વાદ એ સાચા છે, આ મેં કહ્યું એ સાચું છે. શાસ્ત્રી માં જ પોતાની ગોદમાં બેસાડશે, એ તો બેસાડવાના છે જ, પણ મારો કહેવાનો મતલબ એ હતો કે સત્સંગ રાખીએ તો અંતરે સુખી થાય.
આત્મીય સમાજની જય જય જય.